કો નહી શિવ સમાન પ્રિય મોરે, જગતમાં મને શિવ સમાન કોઈ પ્રિય નથી, ભગવાન શંકર મારો આત્મા છે. નારદજીએ કહ્યું, મહારાજ આપની આજ્ઞાઓ માથે ચડાવું છું, પણ આપ એક કૃપા કરો, હું ઈચ્છું છું કે મેં આપને જે શ્રાપ આપ્યો તે ખોટો થાય. પરમાત્માએ સ્મિત હાસ્ય કરતા કહ્યું, નારદજી તમારું વચન મિથ્યા થાય નહીં, તમારો શ્રાપ સફળ થશે. તમારો શ્રાપ હું માથે ચડાવું છું, હું પણ એવી જ લીલા કરીશ, હું વાનરોની મદદ લઈશ. નારદજીને આશ્વાસન આપી પરમાત્મા અંતર્ધ્યાન થયા અને નારદજી પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા ભગવાન શંકરનું આરાધન કરવા લાગ્યા. પ્રત્યેક કલ્પમાં શ્રી રામ શ્રી કૃષ્ણ પ્રગટ થાય છે અને પરમાત્માના અવતારનું કારણ કંઈ અલગ અલગ બને છે. પરમાત્માની લીલા અનંત છે, પરમાત્માના ગુણ પણ અનંત છે, એનો અંત આવતો નથી. ભગવાન શંકર પાર્વતી માતાને સાવધાન કરે છે, રામ જન્મ કેમ થયો તેનું કારણ કોઈ કહી શકે નહીં, પરમાત્માના પ્રાગટ્યના અનેક કારણો છે. મારું સગરું પુણ્ય કૃષ્ણાર્પણ એક કારણ એ પણ છે કે પૂર્વ જન્મમાં દશરથ રાજાને પ્રભુનું વરદાન મળ્યું હતું. દશરથ મહારાજ પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતા. ભગવાનને 1000 તુલસીદળ અર્પણ કરવાનો બ્રાહ્મણનો રોજનો નિયમ હતો. ભગવાનનું મંદિર ગામ બહાર જરા દૂર હતું. બ્રાહ્મણ વૃદ્ધ થયો, 85 વર્ષની ઉંમર થઈ, છતાં કોઈ દિવસ નિયમ ચૂક્યો ન હતો. ઈશ્વરનું કરવું તે વૃદ્ધ બ્રાહ્મણને એક દિવસ તાવ આવ્યો, મંદિરે જવાય તેવું રહ્યું નહીં. રોજનો નિયમ તૂટે એ બ્રાહ્મણથી કેમ ચલાવી લેવાય? બ્રાહ્મણની નિષ્ઠા બહુ ભારે હતી. તે બ્રાહ્મણે તાવને કહ્યું, હું મારા ઠાકોરજીની સેવા કરી આવું, પછી તું આવજે. તાવનું દુઃખ વેઠવા તો તૈયાર છું, પણ મારી સેવાનો ક્રમ ન તૂટે માટે હમણાં તું જા, પછી આવજે. બ્રાહ્મણે સંકલ્પ તો કર્યો, તે જ ક્ષણે તાવ ઉતરી ગયો. નિષ્ઠા શું ન કરી શકે? બ્રાહ્મણ મંદિરમાં ગયો, ત્યાં કોઈ સ્ત્રીના રડવાનો અવાજ કાને પડ્યો. જોયું તો એક પિશાચણી રડતી હતી. બ્રાહ્મણે રડવાનું કારણ પૂછ્યું. પિશાચણીએ કહ્યું, પૂર્વ જન્મમાં મેં બહુ દુરાચાર કર્યો હતો, મારા ધણીને ખૂબ ત્રાસ આપ્યો હતો, તેથી મારી દુર્ગતિ થઈ છે. પિશાચીઓનીમાં હું આવી છું, આપ મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણને દયા આવી. નિયમ પ્રમાણે તેણે વિષ્ણુ સહસ્રનો પાઠ કર્યો, તુલસીદળ પ્રભુને અર્પણ કર્યા અને પછી પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનદયાળ, હે કૃપાનિધાન, હે પ્રભુ દયા કરો, આ પાપી જીવ દુઃખ ભોગવે છે, મારી આપને એવી પ્રાર્થના છે કે આ જીવનો ઉદ્ધાર થાય. હું સગરું પુણ્ય તે અર્થે કૃષ્ણ અર્પણ કરું. પ્રભુ પ્રસન્ન થયા. ભગવાને બ્રાહ્મણને કહ્યું, તારું પુણ્ય તે એક અન્ય જીવના ઉદ્ધાર અર્થે આપ્યું, તેથી તે અનેક ગણું થયું છે, મારું તને વરદાન છે, બીજા જન્મમાં તું અયોધ્યાનો રાજા થઈશ, આ પિશાચની તારી પત્ની થશે, હું તારે ત્યાં પુત્ર રૂપે આવીશ. બ્રાહ્મણે ત્યાં જ શરીરનો ત્યાગ કર્યો છે, બીજા જન્મમાં તે દશરથ મહારાજા થયા છે, પિશાચની કૌશલ્ય થયા છે અને પ્રભુ શ્રી રામ રૂપે એમની ગોદમાં પ્રગટ થયા છે. માતા પાર્વતીજીને રામ કથા શ્રવણમાં અતિશય પ્રીતિ છે. ભગવાન શંકર પાર્વતીને રામકથા સંભળાવે છે. સૂર્યવંશમાં દશરથ રાજાનો જન્મ થયો અને તે અયોધ્યાજીમાં રાજ્ય કરવા લાગ્યા. આ બાજુ રાવણ કુંભકર્ણનો ત્રાસ અતિશય વધ્યો. રાવણે બહુ તપશ્ચર્યા કરી હતી. પોતાની તપશ્ચર્યાથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. બ્રહ્માજીએ વરદાન માંગવા કહ્યું હતું તો રાવણે માંગ્યું, હમ કહું કે મર હિ ન મારે, મને કોઈ મારી શકે નહીં એવું વરદાન આપો. બ્રહ્માજીએ કહ્યું, જન્મે તેને મરવું તો પડે જ, તું મરવાથી કંઈક બારી રાખ. રાવણે વિચાર કર્યો કે મને મારી શકે તો દેવ, દાનવ, યક્ષ, ગંધર્વ, નાગ ઇત્યાદિમાંથી કોઈક મારી શકે, બીજા કોઈની શક્તિ નથી. નર અને વાનર તો મારો આહાર છે, એમના તરફથી મને કોઈ ભીતિ નથી, માટે એ જ બારી રાખું એટલે કોઈ જ બારી ન રાખ્યા બરાબર થઈ જશે અને બ્રહ્માજીને સંતોષ થશે. તેથી તેણે બ્રહ્માજીને કહ્યું, બાનર મનોજ જાતિ દુઈ બારે, નર અને વાનર છોડીને અન્ય કોઈ મને મારી ન શકે એવું વરદાન આપો. બ્રહ્માજીએ કહું, તથાસ્તુ. બ્રહ્માજીનું વરદાન પામીને રાવણ નિર્ભય બની ગયો. એને એમ થઈ ગયું કે ત્રિભુવનમાં એવું કોઈ ન રહ્યું કે જે એને મારી શકે. રાવણનો અત્યાચાર અતિશય વધી ગયો. ત્રાસ અને અન્યાયને એણે છૂટા મૂકી દીધા. રાવણ શબ્દનો અર્થ એ થાય છે કે જે રડાવે છે. રાવ્યતિ દ્રાવ્યતિ સર્વજનાન યસ રાવણ, જે રડાવે છે એને જ રાવણ કહે છે. જાકે ડરસુર અસુર ડગહી નીસી નિંદ દિન અન્ન ન ખાહી. રાવણ જન્મ્યો હતો બ્રાહ્મણ કુળમાં. રાવણે તપશ્ચર્યા પણ ખૂબ કરી હતી, છતાં રાવણની ગણતરી થઈ રાક્ષસમાં. રાક્ષસ અસુર કોને કહેવાય તેનું વર્ણન ભગવાને ગીતાજીમાં બહુ સુંદર કર્યું છે. કામમાં સ્થિત્ય દુષ્પરમ દંભ માનમ દાનવિતાહ, કામો ભોગ પરમા એતા વદીતી નિશ્ચિતાહ, આશાપાસ તૈબદ્ધ કામ ક્રોધ પરાયણાહ. ઇહંતે કામ ભોગાર્થાન મન્યો મન્યાર્થ સજજ્ઞાન ઇદમત મયા લબ્ધમીમમ પ્રાપ્સ્યે મનોરથમ અસોમયા હત શત્રુનિષ્યે ચાપ્રાંપી ઈશ્વરો અહમ મહમ ભોગો સિદ્ધોહમ બલવાન સુખી આડ્યો અભિજન વાંસમી કો અન્યો અસ્તિ સત્સો મયા વક્ષ્યે દાસ્યામી મોદિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતા અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંસ્કૃતા મામાત્મ પર દેહેશુ પ્રદૃષ્ટિંતો અભ્યસુઈકા. આ બધા રાક્ષસો છે. તપના પ્રતાપે રાવણની શક્તિ બહુ વધી છે, પણ શક્તિનો ઉપયોગ એ લોકોને રડાવવામાં અને પોતાના ભોગ વિલાસમાં કરે છે. રાવણ એ કામનું સ્વરૂપ છે. રાવણનો એવો આગ્રહ છે કે હું સુખ ભોગવીશ. રાવણ સંપત્તિનો સંચય અન્યાયથી અત્યાચારથી કરે છે અને શક્તિનો ઉપભોગ અધર્મમાં કરે છે, પરપીડન માટે કરે છે, સ્વસુખ માટે કરે છે. શરીર અને ઇન્દ્રિયોનું સુખ ભોગવવામાં કરે છે. રાવણ પરધન અને પરસ્ત્રી પાછળ છે. રાવણને 10 માથા છે. એક દિવસ મનમાં વિચાર આવ્યો કે આ 10 માથાવાળો રાવણ પથારીમાં સૂઈ જતો હશે ત્યારે એની સી દશા થતી હશે, પડખા ભેર સૂઈ જાય ત્યારે એક માથા પર બીજું માથું, બીજા ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું, એવો દસ માથાનો ખડકલો થતો હશે. અરે દસ માથાવાળો એટલે જેની દસે ઇન્દ્રિયમાં કામ ભર્યો છે તે રાવણ. કામનું પ્રતીક છે મૂર્તિ મંત કામ છે. એક એક ઇન્દ્રિયના સુખમાં તે ફસાયેલો છે. પ્રત્યેક ઇન્દ્રિયનો સુખ જેને બહુ ગમે છે તે રાવણ જેવો છે. આ જીવન અનેક જન્મથી ઇન્દ્રિયોનો સુખ ભોગવતો આવ્યો છે. ભોગથી એને શાંતિ મળી નથી, શાંતિ તો ત્યાગથી મળે છે. લૌકિક સુખ એ જ સાચું સુખ છે એવી કલ્પના બુદ્ધિમાં આવી, તેથી રાગ દ્વેષ વધ્યા. વૈરાગ્ય આવે તો રાગ દ્વેષનો અંત આવે. પણ શરીરનું સુખ અને ઇન્દ્રિયોનું સુખ એ જ સુખ સાચું સુખ છે એવું લોકો માનવા લાગ્યા, તેથી વૈરાગ્યનો અભાવ થયો, જ્ઞાનનો અભાવ થયો અને રાગ દ્વેષ વધ્યા. રાવણ કેવો હતો તે એક પ્રસંગ પરથી સમજી શકાશે. ભાગવતના દસમ સ્કંધમાં દ્રૈપયાની દેવીનો ઉલ્લેખ આવે છે. આ દ્રૈપયાની દેવીની સ્થાપના કેવી રીતે થઈ તે જાણો છો? કુબેર ભંડારી રોજ શિવજીનું પૂજન કરતા એક વખત કુબેરે શિવજીને પૂછ્યું કે હું તમારી શી સેવા કરું? શિવજીએ કહ્યું, હું કોઈની સેવા લેતો નથી. બીજાની સેવા લે તે વૈષ્ણવ નહીં, બીજાને સેવા આપે એ વૈષ્ણવ. મને કોઈ સેવાની જરૂર નથી. પણ પાર્વતીજીને એમ થયું કે ઝાડ નીચે રહીએ છીએ તો એકાદ મકાન હોય તો સારું. માતાજીએ કુબેરને પોતાની ઈચ્છા જણાવી. કુબેરે સોનાનો મહેલ બનાવ્યો, મહેલ બહુ સુંદર બન્યો છે. પાર્વતીજીએ શિવજીને કહ્યું, ચાલો આપણે આ મહેલમાં રહેવા જઈએ. નવા મકાનમાં રહેવા જતા પહેલાં વાસ્તુ પૂજન કરવું પડે. તે વાસ્તુ પૂજા કરાવવા માટે રાવણને બોલાવ્યો. શિવજી યજમાન અને રાવણ ગૌર. પૂજાવિધિ પછી ગૌરને દક્ષિણા તો આપવી પડે. શિવજીએ રાવણને કહ્યું, દક્ષિણામાં તારે જે માંગવું હોય તે માંગ. રાવણે આ સુવર્ણ મહેલ જ માંગ્યો. શિવજી તો અતિ ઉદાર છે, એમના જેવો ઉદાર કોઈ થયો નથી. શિવજીએ રાવણને દાનમાં મહેલ આપી દીધો. સોનાની લંકા હાથમાં આવી એટલે રાવણની બુદ્ધિ વધારે બગડી. તેણે શિવજીને કહ્યું, મહેલ તો આપ્યો પણ મહેલમાં રહેનારી આપો. બલ્યત પાર્વતી મમ, આ પાર્વતી મને આપો. શિવજીએ કહ્યું, તને જરૂર હોય તો લઈ જા. શિવજીએ તો રાવણને પાર્વતીજી પણ આપી દીધા. રાવણ પાર્વતીજીને ખભે બેસાડીને લઈ ચાલ્યો. પાર્વતીજીને તો મોટું સંકટ આવી પડ્યું. રાવણ સાથે જવું ન હતું પણ પતિની આજ્ઞા થઈ તે જવું પડ્યું. એમણે પરમાત્માનું સ્મરણ કર્યું. પરમાત્મા બ્રાહ્મણનું રૂપ લઈને રસ્તામાં આવ્યા. એમણે રાવણને પૂછ્યું કે આ કોને લઈ જાય છે? રાવણે કહ્યું, શંકર ભગવાને મને સોનાની લંકા આપી અને પાર્વતી પણ આપી દીધા છે. પરમાત્માએ કહ્યું, પ્રતારિતિ શિવેન ત્વમ દત્વા દુર્ગાંતુ કૃત્રિમામ પાતાલે મયગેહે સા ગોપીતા અસ્થિ શિવેન હિ. તું કેવો બોરો છે, શંકર તે મારી પાર્વતી આપતા હશે? આ પાર્વતી નથી, પાર્વતીને તો એમણે પાતાળમાં સંતાડી દીધી છે. શિવજીએ તને છેતર્યો છે. આ તો તને પાર્વતીની દાસી આપીને સમજાવ્યો છે. પાર્વતીના શ્રી અંગમાંથી તો કમરની દિવ્ય સુગંધ નીકળે છે, આના શરીરમાંથી ક્યાં એવી સુગંધ નીકળે છે? રાવણ શંકામાં પડ્યો. એટલામાં પાર્વતીજીએ શરીરમાંથી દુર્ગંધ કાઢી રાવણને ખાતરી થઈ કે આ પાર્વતી નથી. રાવણે ત્યાં જ માતાજીને મૂકી દીધા અને ત્યાંથી ચાલ્યો ગયો. પ્રભુએ માતાજીની સ્થાપના કરી, તે જ દ્રૈપયાની દેવી, પરધન અને પરસ્ત્રીમાં લોભાય એ રાવણ. રાવણે ખૂબ અનિતિ કરવા માંડી. રાવણના રાજ્યમાં બાઢેખલ બહુ ચોર જુવારા જે લંપટ પરધન પરદારા માનહી માતુ પિતા નહીં બેવા સાધુનહ સન કરવા વહી સેવા સૌ ત્રાહી ત્રાહી પુકારવા લાગ્યા. રાવણે દેવો અને ઋષિઓને પણ અતિશય ત્રાસ આપ્યો. દેવો પણ બહુ દુઃખી થયા. દેવોએ પરમાત્માને પ્રાર્થના કરી કે પૃથ્વી ઉપર ભાર બહુ વધી ગયો છે, ધર્મ નિર્મૂળ થવા બેઠો છે, આપ કૃપા કરીને હવે અવતાર ધારણ કરો. પ્રભુએ દેવોને વરદાન આપ્યું, અનસંહ સહિત મનુજ અવતારા, લેહુ દિનકર વંશ ઉદારા, હરિહુ સકલ ભૂમિ ગરુ આઈ, નિર્ભય હોહુ દેવ સમુદાય. હું હવે સૂર્ય વંશમાં પ્રગટ થવાનો છું, હું અનેક પ્રકારની લીલા કરીશ અને પૃથ્વીનો ભાર ઉતારીશ, તમે ચિંતા ન કરો. ભગવાન આ વરદાનથી દેવો અતિશય હર્ષ પામ્યા. પછી તો બ્રહ્માજીની આજ્ઞાથી દેવોએ મહાબળવાન વાનરોના રૂપ ધારણ કર્યા અને નારદજીના શ્રાપને સત્ય કરવા ભગવાન અવતાર ધારણ કરે ત્યારે તેમને સહાયભૂત થવા પૃથ્વી ઉપર જ્યાં ત્યાં રહેવા ચાલ્યા ગયા. દેવાશ્ચ સર્વે હરિરૂપ ધારિણી સ્થિતઃ સહાયાર્થી મિતસ્તતો હરે મહાબાલા પર્વત વૃક્ષ યોધિનઃ પ્રતીક્ષમાણા ભગવંતી મીરવરમ. પરમાત્મા સૂર્ય વંશમાં પ્રગટ થાય તેની પ્રતીક્ષા સૌ કરવા લાગ્યા. સૂર્ય વંશ પ્રતાપી સૂર્ય વંશના આદિ પ્રવર્તક વૈવસ્વત મનુ છે. આદિનારાયણ પરમાત્માની ડેન્ટુમાંથી કમર ઉત્પન્ન થયો. કમરમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ. બ્રહ્માજીના પુત્ર થયા મરીચી, મરીચીના કશ્યપ, કશ્યપના સૂર્ય અને સૂર્યના શ્રાદ્ધદેવ નામે પુત્ર થયા. આ શ્રાદ્ધદેવ તે જ વૈવસ્વત મનુ છે. સૂર્યવંશ તેનાથી શરૂ થયો છે. મનુના જયેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુએ સરયુજીના કિનારે અયોધ્યા નગરી વસાવી. ત્યારથી ઇક્ષ્વાકુ વંશના રાજાઓની રાજગાદી અયોધ્યાજીમાં સ્થપાઈ. ઇક્ષ્વાકુના પુત્ર કકુત્સ્થ પણ મહાપરાક્રમી રાજા હતા. એક વખત દેવો અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું. દેવો હારી ગયા. તેમણે કકુત્સ્થની સહાય માંગી. કકુત્સ્થે કહ્યું, ઇન્દ્ર મારું વહાન થાય તો હું દૈત્યો સાથે યુદ્ધ કરવા આવું. ગરજ બિચારી બાપડી, તે ઇન્દ્ર રાજાને સંમત થવું પડ્યું. ઇન્દ્રએ ભરતનું રૂપ ધારણ કરી રાજાને પોતાની કાંધ ઉપર બેસાડ્યો. ભરતને સંસ્કૃતમાં કકુદ કહે છે. કકુદની કાંધ ઉપર બેઠો તેથી તેનું નામ પડ્યું કકુત્સ્થ. કકુદી તિષ્ઠતી કકુત્સ્થ. કકુત્સે દૈત્યોને હરાવ્યા. કકુત્સના વંશજો કાકુત્સ્થ કહેવાયા. કકુત્સ્થી ઇન્દ્રવાહા, ઇન્દ્રવાહાથી અનેના, અનેનાથી વિશ્વરંધી, વિશ્વરંધીથી ચંદ્ર અને ચંદ્રથી યુવાનશ્ચ્ય નામનો પ્રતાપી પુત્ર થયો. યુવાનશ્ચ્યને સાબશી, સાબશીને બહદશ્ચ્ય, બહદશ્ચ્યને કુબલાયાશ્ચ્ય, કુબલાયાશ્ચ ને દડાશ્ચ, દડાશ્ચ ને હર્યશ્ચ, હર્યશ્ચ ને નિકુંભ, નિકુંભ ને બહે બહેણાશ્ચ, બહેણાશ્ચ ને કૃતાક્ષ, કૃતાક્ષ ને શયનજીત, શયનજીત ને યુવાનશ્ચ, અને યુવાનશ્ચ ને માંધાતા નામનો મહાપરાક્રમી પુત્ર થયો. માંધાતા અસદસ્યુ નામે પણ વિખ્યાત છે. માંધાતાએ સાગરો સહિત 7 દ્વીપોને જીત્યા હતા અને પૃથ્વી ઉપર 1 ચક્રી રાજ્ય કર્યું હતું. માંધાતાની 7મી પેઢીએ સત્યવ્રત થયો. આ સત્યવ્રત ત્રિશંકુ નામે પ્રસિદ્ધ છે. તે સત્યવાદી, ઉદાર, ધર્મનિષ્ઠ અને જીતેન્દ્રિય હતો. એણે અનેક પ્રકારના યજ્ઞો કર્યા અને પ્રજાનું ધર્મથી પાલન કર્યું. તેને એક ઉત્તમ યજ્ઞ કરવાની ઈચ્છા થઈ કે જે મહાયજ્ઞના પુણ્ય વડે સદેહે મનુષ્ય દેહે સ્વર્ગમાં જઈ શકે. તેણે કુલગુરુ વશિષ્ઠજીને આ મહાયજ્ઞ કરાવવા વિનંતી કરી, પણ વશિષ્ઠજીએ ના પાડી. ત્યારે રાજા વશિષ્ઠજીના 100 પુત્રો પાસે ગયો અને તેમને આ યજ્ઞ કરાવવાનું કહ્યું. પોતાના પિતાના વચનનું રાજાએ ઉલ્લંઘન કર્યું અને જે યજ્ઞ કરાવવા વશિષ્ઠજીએ ના પાડી તે યજ્ઞ એમના પુત્રો પાસે કરાવવાની દુર્બુદ્ધિ રાજાએ કરી. તેથી વશિષ્ઠ પુત્રોએ ક્રોધિત થઈને રાજાને ચંડાળ સ્વરૂપ પ્રાપ્ત થાય તેવો શ્રાપ આપ્યો. રાજાનું સ્વરૂપ ચંડાળનું થઈ ગયું. રાજા અતિશય દુઃખી થયો. અંતે તે વિશ્વામિત્ર ઋષિ પાસે ગયો અને તેમને કહ્યું, હે મહાત્મન, મારો સગરો પુરુષાર્થ દેવથી હણાઈ ગયો છે. હું અત્યંત પીડિત થઈ ગયો છું. તેથી મને એવો નિશ્ચય થાય છે કે દૈવ એ જ શ્રેષ્ઠ છે અને પુરુષાર્થ તો નિષ્ફળ છે. દૈવમેવ પરમ મન્યે પૌરુષમ તુ નિરર્થકમ. દૈવ નાક્રમ્યતે સર્વદૈવમ હિ પરમાગતિ. દૈવ પ્રાણી માત્રનો પરાભવ કરે છે. દૈવ જ અતિ બળવાન છે. દૈવની આગળ પુરુષાર્થનું કાંઈ ચાલતું નથી. માટે હું આપને શરણે આવ્યો છું. તમે જ સદેહે સ્વર્ગમાં ન જવાય એવા મારા પ્રારબ્ધને પુરુષાર્થ વડે નિવૃત્ત કરો. વિશ્વામિત્રજી તો જબરા પુરુષાર્થી હતા. પુરુષાર્થથી સર્વ કાંઈ સિદ્ધ થઈ શકે છે તેમ માનતા હતા. જન્મે ક્ષત્રિય હોવા છતાં સ્વ પુરુષાર્થથી જ તેમણે પાછળથી બ્રહ્મ ઋષિની પદવી પ્રાપ્ત કરી હતી. વિશ્વામિત્રજીએ રાજાને સદેહે સ્વર્ગ મોકલી આપવાની ખાતરી આપી. તેમણે આ માટે યજ્ઞની તૈયારી આરંભી. 100 ઋષિઓને યજ્ઞના આમંત્રણ મોકલ્યા. 100 આમંત્રણ સ્વીકારીને આવ્યા, પણ વશિષ્ઠજીના પુત્રોએ તે ન સ્વીકાર્યું અને વિશ્વામિત્રની નિંદા કરી. સાથે ક્રોધિત થઈને વિશ્વામિત્રે વશિષ્ઠજીના સર્વ પુત્રને બારીને ભસ્મ કરી દીધા. વિશ્વામિત્રે ત્રિશંકુ પાસે યજ્ઞ આરંભાવ્યો. પોતે યાજક પદ સ્વીકાર્યું. મંત્રશાસ્ત્રમાં કુશળ એવા બીજા ઋષિઓએ ઋત્વિજ પદ અંગીકાર કર્યું. મહાતપસ્વી વિશ્વામિત્રએ હવીર ભાગ લેવા દેવોનું આહ્વાન કર્યું. છતાં જ્યારે દેવો ભાગ લેવા આવ્યા નહીં ત્યારે વિશ્વામિત્ર અત્યંત ક્રોધિત થયા. તેમણે પોતાના તપોબળ વડે ત્રિશંકુને આકાશ ગતિ પ્રાપ્ત કરાવી તેને સદેહે સ્વર્ગમાં મોકલ્યો. પણ ઇન્દ્ર નારાજ થઈને તેને ઊંધે માથે પૃથ્વી ઉપર પાછો મોકલવા માંડ્યો. ત્યારે વિશ્વામિત્રને અતિ ક્રોધ આવ્યો. તેમણે પોતાના તપોબળના પ્રતાપે એક નવીન સ્વર્ગની રચના કરી અને ત્રિશંકુને ત્યાં સ્થાપિત કર્યો. અંતે સર્વદેવોએ તેમાં સંમતિ આપી. તપોબળ શું નથી કરી શકતું? તપબલ રચય પ્રપંચુ વિધાતા તપબલ વિભુ सकल जगत त्राता तप बल शंभु कर ही संधारा तप बल सेपु धरई मही भारा तप आधार सब सृष्टि भवानी कर ही जाए तपु अस जिया जानी। सूर्यवंश मा ते पछी त्रिशंकुना अति प्रतापवान पुत्र राजा हरिश्चंद्र थया। हरिश्चंद्र तथा तेमना पत्नी तारामतीनो चरित्र अति जाणीतु छे। हरिश्चंद्र राजाए सत्य पालन माटे सर्वस्वनु बलिदान आपी दीधु हतु। हरिश्चंद्रनो पुत्र रोहित अने रोहितनी आठमी पेढ़ीए सगर थयो। सगर महान चक्रवर्ती सम्राट थयो। तेने बे राणी हती। तेने जयेष्ठ राणी थी असमजस नामनो पुत्र थयो अने कनिष्ठ राणी थी 60,000 पुत्र थया। सगर राजाए अश्वमेघ यज्ञ कर्यो। यज्ञनो घोड़ो इंद्र चोरी गयो। इंद्रे घोड़ाने पातारमां कपिल देवना आश्रममां मूकी दीधो। सगरना पुत्रो घोड़ाने शोधता कपिल देवना आश्रमे पहुंच्या। कपिल देव ध्यानमां बैठा हता। समीपमां घोड़ो हतो तेथी सगर पुत्रोए कपिल देव ज घोड़ाना चोर छे एम मानी लीधो अने एमने मारवा तैयार थया। त्यारे कपिल देव आँख उगाड़ता ज सगर पुत्र बरीने भस्म थई गया। घणो समय थयो छता सगर पुत्र पाछा न आव्या। त्यारे सगर नो पौत्र अने असमजसनो पुत्र अंशुमान काकाओनी तथा यज्ञना घोड़ानी शोधमां निकळ्यो। कपिलदेवना आश्रमेथी तेने यज्ञनो घोड़ो तो मळ्यो पण 100 काकाओ बरीने भस्म थयेला जोई ते बहु दुखी थयो। सगर पुत्रनो उद्धार माटे स्वर्गमांथी गंगाजीने उतारी लावानी तेने सलाह मळी। गंगाजी पधारे तो ज तेमने मुक्ति मळे। भस्मरा श्रीकृत ताने ने ताने तान प्रवाये ललतनोक पावनी तथा किलन मिदम भस्म गंगिया लोक कांतजा षष्टिम पुत्र सहस्त्राणी सर्वलोकम गमिष्यति। लोकोमां ज्ञान प्रकाश करवाना साधन रूप अने तेमने पवित्र करनारी गंगा के जे स्वर्गमां वहे छे ते जो अहीं आवी भस्मना ढगला थई पड़ेला आ सागर पुत्रोने वहावे तो तेमनी सद्गति थाय। अंशुमाने गंगाजीने स्वर्गमांथी उतारी लावा माटे उग्र तपश्चर्या करी पण तेने गंगाजीना दर्शन थया नहीं। तेना मृत्यु पछी तेना पुत्र दिलीपे पण ते माटे तपश्चर्या करी तेने पण गंगाजीना दर्शन थया नहीं। त्यार पछी दिलीपना पुत्र भगीरथे तप कर्यु। प्राण पेढ़ीना तपथी गंगाजी प्रगट थया। गंगाजीए भगीरथ ने कहूं मारो वेग पृथ्वी थी सहन थसे नहीं। मने झीली सके एवी शक्तिवारो कोई आवे तो हूँ नीचे उतरू। भगीरथे तप आदरीने शिवजी ने प्रसन्न कर्या। शिवजीए गंगाजी ने जटा में पधराव्या। सात तस्मिन पतिता पुण्यो पुण्ये रुद्रश्य मूर्धनी। पण शिवजी ने जटा माथी गंगाजी ने बाहर आववानो रस्तो मल्यो नहीं। भगीरथे शिवजी ने प्रार्थना करी। शिवजीए गंगाजी ने बाहर निकलवानो मार्ग आप्यो। गंगाजी फरता फरता पातार मां पहुंच्या। सागर पुत्रोनी भस्मना ढगलाओनी माटी थई गई हती। गंगाजीनो स्पर्श थयो त्या माटीमांथी दिव्य पुरुषो उभा थया। सगर राजाना पुत्रोने सद्गतिनी प्राप्ति थई। मरता पहला गंगाजीमां जे स्नान करे छे तेने सद्गति मले छे। स्नान सत्कर्म करवा माटे छे। सत्कर्म विना સદગતિ મળતી નથી. શિવજી ગંગાજીને મસ્તકમાં ધારણ કરે છે તેથી તેમનું નામ પડ્યું છે ગંગાધર. જે માથે જ્ઞાન ગંગા રાખે છે તે જીવ શિવ સ્વરૂપ થાય છે. શિવજી સ્મશાનમાં બિરાજે છે. સ્મશાનમાં ભૂત પ્રેત આવે છે છતાં શિવજીની શાંતિનો ભંગ થતો નથી. તે આનંદ સ્વરૂપ છે. સત્યમ શિવમ સુંદરમ જ્ઞાન ગંગાને મસ્તકમાં રાખે તે જીવ આનંદ સ્વરૂપ બને છે. મહાપરાક્રમી ભગીરથની 14મી પેઢીએ ખુટવાંગ થયો. આ ખુટવાંગ રાજાએ એક જ મુહૂર્તમાં પોતાનું શ્રેય સાધી લીધું હતું. એકવાર ખુટવાંગ રાજાએ દેવોને મદદ કરી અને દૈત્યોને હરાવ્યા. આથી પ્રસન્ન થયેલા દેવોએ રાજાને વરદાન માંગવા કહ્યું. રાજાએ વિચાર કર્યો કે જે લોકોને મારી સહાયની જરૂર પડી તે લોકો મને શું વરદાન આપશે. તેથી તેણે દેવોને કહ્યું, મારે કોઈ વરદાન જોઈતું નથી. મને એટલું કહો કે મારું આયુષ્ય કેટલું બાકી છે. દેવોએ કહ્યું, તારા આયુષ્યનો એક પ્રહર જ હવે બાકી છે. એક પ્રહર એટલે 48 મિનિટ. આ સાંભળીને રાજા ખુટવાંગે સર્વસ્વનો ત્યાગ કર્યો. ચિત્તને પ્રભુમાં સ્થિર કરી દીધું. પરમાત્માનું એક ચિત્તે ધ્યાન કરતા તેણે શરીરનો ત્યાગ કર્યો અને આટલા ટૂંકા સમયમાં જ મુક્તિ મેળવી લીધી. ખટવાંગ રાજાએ એક પ્રહર જેટલા ટૂંકા સમયમાં જીવન સ્મરણ બંને સુધારી લીધા. જે સમય ગયો છે તેનું સ્મરણ કરશો નહીં. ભૂતકાળનો વિચાર કરવાથી શોક થાય છે. ભવિષ્યનો વિચાર કરવાથી ભય થાય છે. ભવિષ્યનો વિચાર પણ કરશો નહીં. વર્તમાનનો જ વિચાર કરો. વર્તમાનને સુધારો. જીવનને જે શેષ સમય બાકી છે તેમાં નારાયણનું સતત સ્મરણ કરો. જીવન સુધરી જશે. ખટવાંગને પુત્ર થયો દિલીપ. દિલીપ અતિ ધર્મનિષ્ઠ રાજ હતો. તેણે સિંહને પોતાના શરીરનું ભક્ષણ આપીને ગાયનું રક્ષણ કર્યું હતું. મૂંગા પ્રાણી માટે પ્રાણનું બલિદાન આપનાર ચક્રવર્તી મહારાજ દિલીપનું ચરિત્ર અતિ દિવ્ય છે. દિલીપ પછી તેમના પુત્ર રઘુ અયોધ્યાની ગાદીએ આવ્યા. રઘુરાજા મહાન ચક્રવર્તી સમ્રાટ બન્યા. તેમણે સર્વદક્ષિણ યજ્ઞ કર્યા. સર્વદક્ષિણ યજ્ઞમાં પોતાના પહેરેલા કપડાં સિવાયની સઘરી સંપત્તિ દાન દક્ષિણામાં આપી દેવાની હોય છે. રઘુરાજાએ પોતાના સર્વસ્વનું દાન આપ્યું. રઘુ રાજાની કીર્તિ બહુ વધી અને સૂર્યવંશ રઘુવંશના નામે ઓળખાવવા લાગ્યો. રઘુના પુત્ર અજ થયા. અજ રાજાએ અતિ સૌંદર્યવતી ઇન્દુમતી સાથે લગ્ન કર્યું. તેમના પુત્ર દશરથ થયા. સૂર્યવંશમાં આમ અનેક મહાપ્રતાપી ચક્રવર્તી સમ્રાટો થઈ ગયા. તે પ્રત્યેકે પોતાના બાહુબળથી મનોબળથી બુદ્ધિબળથી તપોબળથી ધર્મબળથી વ્રતબળથી નિષ્ઠાબળથી કે દાન શૌર્યથી અનેક તેમના શૌર્ય સંપત્તિ અગાધ હતા. સેના વિશાળ હતી અને દૂર દૂરના પ્રદેશો સુધી તેમની આણ વર્તાતી હતી. રાજા ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કરતા હતા. આવા પ્રતાપી સૂર્યવંશમાં પ્રગટ થવાનું પ્રભુએ દેવોને વરદાન આપ્યું.